તારીખ 11/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 539-542 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 316
દર્શનના ગૌણ કારણોમાં અવધિ જ્ઞાન, મનોપ્રિય જ્ઞાન, જીન પ્રતિમા, દેવોનું આવાગમન, ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ એવા બધા અનેક કારણો છે જેમાં જેના ઉપરથી આત્માની શક્તિ અને આત્માનો સ્વભાવ એ બાજુ આકર્ષણ થાય છે, ધ્યાન ખેંચાય છે. કે છે કે આ કાળે એવા ઘણા નિમિત્તો નથી, આ કાળે કેવો જ્ઞાની નથી, અવધિ જ્ઞાની નથી, મનોપ્રિય જ્ઞાની નથી, બીજા પણ ભૌતિક કારણો છે. એમાં આશ્ચર્યના કારણે એવા ઇન્દ્રાદિ દેવો અહીંયા આવતા નથી, ચક્રવર્તી અત્યારે ઉત્પન્ન થતા નથી, એ પણ આઠે આઠ ચક્રવર્તીનો કાળ પૂરો થઈ ગયો, 12 વાસુદેવ પ્રતિવાસુદેવ 63 સલાખા પુરુષો છે એ અત્યારે અહીંયા જોવા મળતા નથી. એ તો પુણ્યની પદવી આત્માના વિકારમાં બંધાય છે. જો વિભાવમાં આટલી રિદ્ધિ સિદ્ધિનો પ્રકાર ઉપજે છે તો સ્વભાવમાં કેટલી આમ ધ્યાન જાય છે. એ વગેરે ચમત્કારી કોઈ ચીજ નથી, છતાં આ અધ્યાત્મનું સૂક્ષ્મ તત્વ અંદરમાં ઉતરી જાય એ બધા તો સ્થૂળ વિષય છે. એવા સ્થૂળ વિષયોથી વિશેષતા આત્માની ભાસવાના પ્રકાર નહીં હોવા છતાં સીધું સૂક્ષ્મ તત્વ જેને અંદરમાં રૂચે ખાસ વાતી લીધી છે. એવા સૂક્ષ્મ તત્વને માત્ર સમજે એમ ન લીધો, ભાઈ બુદ્ધિ બહુ છે એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતને પકડી લે છે એ પ્રકારે અહીંયા નથી લીધો. પણ અધ્યાત્મનું સૂક્ષ્મ તત્વ અંદરમાં રૂચી જાય, એની રૂચિમાં એ પોસાઈ જાય, અંદરમાં રૂચે, અંદરથી રૂચે, એના તે પ્રકારના રૂચિના પરિણામ છે એ ભાવ વિશેષ છે. કેવા વિશેષ છે કે એ રૂચિને વશે સમ્યક દર્શન પર્યંત પહોંચે તો એને વધુ ભાવ હોય નહીં, એને 2-4 વધારે ભાવ હોય, કોઈ તો એકાવતારી થઈ જાય છે, નહીં તો 2-4 ભાવથી વધારે એને ભાવ ન હોય. આમ એક શ્રુત જ્ઞાનનો અહીંયા વિશેષ પ્રકાર છે, એ પ્રસિદ્ધ થયો છે. આ કોઈ માત્ર અંદાજ છે, શ્રુત જ્ઞાનમાં કોઈ અંદાજ લગાવવામાં આવ્યો છે એવું નથી. નિર્મળ શ્રુત જ્ઞાનમાં એવું સ્પષ્ટ ભાષ્ય છે કે આવા વિષમકાળની અંદર, દુષ્ટકાળની અંદર, દુષ્ટકાળ એટલે જીવોના પરિણામની દુષ્ટતા જ્યાં વિશેષ છે, એવા ઘણા જીવો છે, એવી સંખ્યા બહુ છે, એવી સ્થિતિમાં જો કોઈ જીવ અંતરૂચિથી પોતાના સૂક્ષ્મ અધ્યાત્મ અંતર સ્વરૂપને રૂચિમાં ગ્રહણ કરે અને સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરે આ કાળે, તો એ પુરુષાર્થવંત જીવને પછી વધારે ભાવ ન હોય એવું સ્પષ્ટ જોવામાં આવે છે. એમ કે છે એવી વાત શાસ્ત્રમાં ન મળે એવી આ બધી વાતો છે. ઉપલબ્ધ શાસ્ત્રો છે એમાં આવા ભેદ પ્રભેદ જોવા ન મળે કેમ કે આ સિદ્ધાંત આ કાળને સ્પર્શીને વાત કરી છે. શાસ્ત્રમાં ત્રણેય કાળના સિદ્ધાંતો, અખર સિદ્ધાંતો એવી મુખ્ય મુખ્ય વાત આવે. અત્યારે આ કાળમાં આ પ્રકાર છે એમ જણાવીને એમ કહેવા માંગે છે કે અત્યારે જો તું પુરુષાર્થ કર અને અત્યારે જો તું પામી જા તો તને મુક્તિ બહુ દૂર નથી એમ અમે કહીએ. તારી મુક્તિ દૂર નથી, તારી સંપૂર્ણ શુદ્ધિ, સંપૂર્ણ તારી નિર્વિકાર દશા, પરમાનંદની દશા હવે તને આધી નથી. એ વાત અમે તને અગાઉથી એડવાન્સમાં જણાવીએ છીએ. જો કાંઈ તારા પુરુષાર્થનો ઉપાડ કરવાનો એથી પણ નિમિત્ત થાય, લાભ બતાવે તો જીવને ઉત્સાહ વધે એ ગણતરી છે. એ વાત કૃતિ પોતાના શ્રુત જ્ઞાનમાંથી કાઢી છે. જો કે શાસ્ત્રમાં આવે છે એમ કહ્યું છે એટલે ક્યાંક પોતાના ખ્યાલમાં આવ્યું હશે કે આ કાળે અધ્યાત્મની આવી સૂક્ષ્મ વાત અંદરમાં જેને રૂચે અને પુરુષાર્થ કરીને પ્રણમી જાય તો એને વધુ ભાવ હોય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. આગળ વાત લખી છે ક્યાંક પોતાના ધ્યાનમાં પણ શાસ્ત્રમાં પણ જોવામાં આવી છે. પોતાની ગુરુદેવની તો પદ્ધતિ જ એવી હતી, કોઈ વાત પોતાના જ્ઞાનમાં ભાસે તો શાસ્ત્રમાંથી એનો મેળ ખાય, આધાર મળે, પછી પ્રસિદ્ધ કરે. બધાની વચમાં, સમાજની વચમાં પ્રસિદ્ધ કરે ત્યારે લગભગ શાસ્ત્રાધાર મળી ગયા પછી પ્રસિદ્ધ કરે. ભાષી હોય ભલે પોતાને ભાષી માનતી હોય તો પણ લોકોનો તો ઊંધો પ્રવાહ પણ હતો ને. શાસ્ત્રને અનુસાર કહેતા નથી, શાસ્ત્રથી વિરુદ્ધ કહે છે, શાસ્ત્રથી ફેરફાર કરીને કહે છે, એટલે એ પ્રકાર પણ મુખ્યપણે રાખ્યો હતો. 539 પ્રશ્ન છે કે અંદરમાં ઉતરવા માટે રૂચિની જરૂર છે કે બીજી કાંઈ ભૂલ છે? ભૂલના વિષયમાં આશંકા છે, ખ્યાલ નથી કે કેવા પ્રકારની ભૂલ છે. કોને ખબર કેવા પ્રકારની ભૂલ છે કે પછી રૂચિની જ ભૂલ છે, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. એનો ઉત્તર છે કે અંદરમાં ઉતરવા માટે સાચી રૂચિની જરૂર છે. અંદરમાં ઉતરવું એટલે સ્વરૂપ સન્મુખ થવું, અંદરમાં ઉતરવું એટલે અંતર્મુખ થવું, પરિણામની બહિર્મુખ દિશા પલટીને એકદમ અંદર અંતર્મુખ થાય એને અંદરમાં ઉતરે એમ કહેવામાં આવે છે. એમ થવા અર્થે સાચી રૂચિની જરૂર છે. ખરેખર તો પોતાને ગુણની રૂચિ હોય, એટલે કે દોષની રૂચિ ન હોય. જાણે અજાણે પોતાના કે પરના દોષનો પક્ષ કરે નહીં, આમાં એ વિષય લીધો છે કે જે જીવને પોતાને ગુણ પ્રગટાવવા છે એવું ગુણની રૂચિવાળો જીવ છે એ પોતાના દોષનો બચાવ કરે, પોતાના દોષનો પક્ષ કરે, પોતાના દોષને અવગણી નાખે, હોય તો થાય તો એમ કરીને. શું કરીએ તો એટલું તો કરવું જ જોઈએ ને થવું જ જોઈએ. એમ દોષનો પક્ષ કરે એવું ગુણની રૂચિવાળાને ન બને. તો બીજાના દોષનો પક્ષ કરે એ તો સ્થૂળપણે તીવ્રપણે દોષની રૂચિ હોય તો જ બને, નહીતર બની શકે નહીં. સાચી એટલે ગુણ સ્વરૂપ આત્માની રૂચિની ખરી રૂચિની જરૂર છે. સાચી રૂચિ એટલે ખરી રૂચિ, ઉપર ઉપરની રૂચિ નહીં, પણ ખરેખર રૂચિ હોય તો એને જરૂર અંતર્મુખ થવાનો અવસર ઊભો થાય, નહીતર અંતર્મુખ થવાનો અવસર ઉત્પન્ન થાય
નહીં.
પણ હવે થોડોક વધારે જવાબ આપે છે આ વિષયમાં, એ પ્રશ્ન નથી પૂછ્યો પણ ઉત્તરમાં થોડો વિશેષ ઉત્તર આપે છે એ વિષયમાં. પણ એ રૂચિ માટે બીજો ન કહી શકે, પોતાથી નક્કી થવું જોઈએ. હવે કોઈ એમ કે ભાઈ અમને આવી સાચી રૂચિ છે એમ આપ કયો તો કઈક અમને ઠીક પડે, તો કહે છે કે એ કઈ બીજાને કહેવાની વાત નથી. અથવા કોઈ બીજા એને સર્ટિફિકેટ આપે, સર્ટિફાય કરી દે તો આ બહુ રૂચિ વાળા જીવ છે, આમની રૂચિ ઘણી સારી છે, તો એની રૂચિ છે ને નહીતર રૂચિ નથી. અથવા ઘણા એને રૂચિ વાળા કહે માટે એ રૂચિ વાળો છે ને નહીતર નથી, કોઈ ન કહે માટે એની રૂચિ નથી, એવો કોઈ પ્રકાર નથી. એ બીજાને બીજાથી વાત નક્કી કરવાની રહેતી નથી, પોતાને શું રૂચે છે. સત્શાસ્ત્રોમાં આત્માના વાચક શબ્દો આવ્યા છે, પડ્યા છે, રહ્યા છે. એ સત્શાસ્ત્રોનું અધ્યયન કરતા એને રૂચિ કેવી કામ કરે છે, એ કેવું રૂચે છે. સત્પુરુષો અને જ્ઞાનીઓ જ્યારે ગુણ સ્વરૂપ આત્માને પ્રગટ કરીને કહી દેખાડે છે ત્યારે અંદર એને કેવું રૂચે છે, બસ આ એને તપાસી લેવું. ખરેખર તો આત્મજ્ઞાની સત્પુરુષ આત્મરસ પૂર્વક આત્માનું વર્ણન કરે, કેમ કે એમને તો રસ પીડ્યો છે એ વિષયમાં. જેને જે જ્ઞાનીઓના હૃદયમાં એ ચીજ રહી છે, જાણે તને હૃદય જ્ઞાની તના તણા તણાય, એમ કહ્યું ને, જ્ઞાયક ભાવ એવો છે કે જો એને જાણવામાં આવે તો જ્ઞાનીઓનું હૃદય એને જણાય છે કે આવો મહાન પરમાત્મા ભગવંત સ્વરૂપ ભગવાન સ્વરૂપ જ્ઞાનીઓના હૃદયમાં બિરાજમાન છે. એવું એમનું જે હૃદય સ્વરૂપ આત્મતત્વ છે એને જયારે કહી દેખાડે છે ત્યારે આત્મરસમાં એ વિભોર થાય છે. એવા આત્મરસમાં આવીને જયારે એ આત્મા જણાવે કહે ત્યારે રૂચિવાન મુમુક્ષુ જીવને અંદરમાં રૂચિના શેડા ફૂટે છે, એની એટલી રૂચિ પોસાય, એટલી રૂચિ પોસાય કે એ જ જાણે એ બીજાને કહેવાનો વિષય નથી, કેમ કે એ કઈ વચનમાં આવે એવી ચીજ નથી કે એને કેવી રીતે કહે. એવી જો સાચી રૂચિ હોય તો એને અંદરમાં ઉતરવાનું બને, એ અંદરમાં ઉતરવાનું પૂર્વ ચિહ્ન છે. જેમ સિગ્નલ પડે છે ત્યારે ગાડી ન દેખાતી હોય દૂરથી તો પણ લોકો અનુમાન કરે છે કે હવે ગાડી આવવાની તૈયારી થઈ ગઈ, હમણાં આવી પહોંચશે. એમ અંદર ઉતરવા માટે અંતર્મુખ થનારને આ રૂચિનો સિગ્નલ પહેલા પડે છે. જો એને સ્વરૂપની રૂચિ હોય તો અંતર્મુખ થાય, નહીતર કોઈ જીવ સ્વરૂપની રૂચિ વિના અંતર્મુખ થાય છે એવું કદી બનતું નથી. એ રૂચિનો વિષય પોતાથી પોતાને નક્કી થવો જોઈએ, અથવા પોતાને પોતાનો ખ્યાલ આવવો જોઈએ, કોઈથી કહેવડાવવાની એ ચીજ નથી, એમ કેમ છે. સાચી રૂચિ થાય તો આગળ વધતો જાય અને પોતાનું કામ કરી લે છે. આગળ કેમ વધતો જાય રૂચિ હોય તો, કે પુરુષાર્થના વિષયમાં ત્રિકાળી સિદ્ધાંત એવો છે રુચિ અનુયાયી વીર્ય, જે વીર્ય નામ પુરુષાર્થ ગુણનું પરિણમન છે, તે રુચિને અનુસરીને થાય છે.
બરોબર,
એ કાયમ રુચિને અનુસરે છે. આત્મા સિવાયની પુણ્યની રુચિ, પુણ્યના ફળની રુચિ, બધી જળની રુચિ છે. એનો પુરુષાર્થ બહિર્મુખ થઈને પુણ્યને, પુણ્યના ફળને અનુસરશે, એ પ્રકારે કામ કરવા લાગશે. એને અનુયાયી, યા એટલે જવું, અનુયા એટલે જવું, યા ટુ ગો, યાત્રા, એના ઉપરથી યાત્રા શબ્દ આવ્યો છે. અનુસરીને જવું તેને અનુયાયી કહેવામાં આવે છે. આ નથી કે અમે ફલાણાના અનુયાયી છીએ, અમે કાંજી સ્વામીના અનુયાયી છીએ, એટલે શું, ભગવાન વીરના અનુયાયી છે. એટલે કે તેઓ જે રસ્તે ગયા તે રસ્તે અમે અનુસરણ, તે રસ્તાને અનુસરનારા છીએ, એ માર્ગને અનુસરનારા છીએ. જો આવી સાચી રુચિ પ્રગટ થાય, આવી સાચી રુચિ થાય તો આગળ વધતો જાય, તો એ પુરુષાર્થમાં આગળ વધે. આગળ વધવાનો અર્થ એ છે કે પુરુષાર્થમાં આગળ વધે, એનો પુરુષાર્થ વિકાસ પામે અને એનું જ્ઞાન નિજ સ્વરૂપને અવભાસવામાં અને નિજ સ્વરૂપનો અનુભવ કરવામાં, વેદન કરવામાં એનું જ્ઞાન આગળ વધે. જેમ જેમ એને જ્ઞાનમાં સ્પષ્ટ ભાષણ થતું જાય, તેમ તેમ એને આત્મા અને શક્તિઓનો વિકાસ નજીક થતો જાય, અથવા અસ્થિથી કહીએ તો એ છે. નાસ્તિથી કહીએ તો જેમ જેમ એને જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું ભાષણ વધતું જાય, તેમ તેમ તેનો દર્શન મોહ શિથિલ થતો જાય, એનો મોહ શિથિલ થતો જાય. મૂળ તો દર્શન મોહની ગાંઠ છે ને, એ ઢીલી પડી જાય. અને એક પ્રસંગ એવો આવે કે એને સાક્ષાત્કાર થાય અને દર્શન મોહનો તેજ કાળે નાશ થાય. આ પ્રકાર એટલે રુચિથી આગળ વધતો જાય છે, અને રુચિ અનુસરીને પુરુષાર્થ, જ્ઞાન, બીજા બધા મુખ્ય મુખ્ય ગુણો આગળ વધે છે, અને પોતાનું કામ કરી લે છે, પોતાનો સ્વાનુભવ કરે છે, ત્યારે આનંદ ભવનો એ એક ક્ષણમાં છેદ કરી નાખે છે. એણે પોતાનું કામ કરી લીધું. કોઈને બહારમાં ખબર પડે કે ન પડે એના ઉપર એની કિંમત નથી. કોઈએ પોતાનું કામ કર્યું હોય અને કોઈને ખબર ન પડે એટલે એની કાંઈ કિંમત ઓછી છે એમ છે? પહેલા તો એક રૂપિયા ભાર ચાંદીના સિક્કાની એક રૂપિયા જેટલી કિંમત હતી. 40 રૂપિયા શેર ચાંદી તે દિવસે ચાંદી.
બરોબર,
શેર ના તે કિલો નતા, શેર હતા. 40 રૂપિયા 40 તોલા થાય. 1 રૂપિયા ભાર ચાંદી હોય. હવે એ 1 રૂપિયા ભાર ચાંદી ઉપર સિક્કો પાડો તો એની 1 રૂપિયાની કિંમત છે, અને એના ઉપર મોર ન મારો તો પણ એની
1 રૂપિયાની
કિંમત છે. છે કે નહીં? એમ કોઈ જ્ઞાની પ્રસિદ્ધ હોય તો પણ એની એટલી જ કિંમત છે. કોઈ જ્ઞાની પ્રસિદ્ધ ન હોય ને અપ્રસિદ્ધ હોય જ્ઞાની તરીકે તો પણ એની એટલી જ કિંમત છે. ભગવાનના ચોપડે તો બે ની કિંમત સરખી આંખે અંકાય છે. અજ્ઞાનીઓ સમજે ન સમજે એની સાથે એની કિંમત વધતી ઘટતી નથી. અને 1 તોલો કલાઈ ઉપર સિક્કો પાડે તેવો સરસ મજાનો દેખાય એવો ચળકતો કલાય, ચળકતી કલાય ઉપર સિક્કો પાડે કરન્સીનો ચાલુ સરકારનો, તો એથી કઈ એની 1 રૂપિયા જેટલી કિંમત આવે? એમ કોઈ ખોટાને સાચા માની લે, અને ઘણા માણસો થઈને સાચા માની લે, માટે એની જ્ઞાની જેટલી કિંમત થાય છે એવું પણ અજ્ઞાનીના વિષયમાં બધો નથી. શ્રીમદજી એ દ્રષ્ટાંત આપો છો, ઉપદેશ થાય એટલે અહીંયા એમ કે છે કે જેને જે મુમુક્ષુ જીવને સાચી રૂચિ થાય તો એ આગળ વધી અને પોતાનું કામ કરી લે છે. પછી એને જગત આરે સંબંધ નથી. શું જોવું, શું કેમ કરવી, શું એને શું રૂચે છે, દોષ રૂચે છે, દોષના નિમિત્તો એને રૂચે છે, બસ આ તો નક્કી કરવું શું રૂચે છે. વર્તમાન હાલતને એને તપાસવી, એ પ્રકારના દોષિત પરિણામમાં અથવા દોષની રૂચિમાં ઘણું દુઃખ છે. કેટલું અનંત દુઃખ છે. એ જો એને દુઃખ રૂચતું હોય ને પોતાની શાંતિ એને નિરાકુર શાંતિ નિર્દોષ આત્મ શાંતિ એને ન રૂચતી હોય તો એનો તો બીજો કોઈ આ જગતમાં ઉપાય નથી. એનો શું ઉપાય, એનો કોઈ ઉપાય નથી. કેમ કે એ સ્વતંત્રપણે કાર્ય કરે છે. ઉલટું કરે છે તો સ્વતંત્ર અને સુલટું કરે છે તો પણ સ્વતંત્ર કરે છે. પ્રશ્ન પૂછવો જોઈએ પોતાને, દોષની રૂચિ શાંત તને ક્યાં શાંતિ રૂચતી નથી, વિકલ્પની અશાંતિ તને કેમ રૂચે છે, વિકલ્પની ઝાડ છે એ તો અગ્નિના દાવાનળ જેવી છે.
બરોબર,
જેમ અગ્નિની શિખા ઉઠ્યા જ કરે દાવાનળ લાગ્યો હોય તો ભડકા થયા જ કરે, એમાં વિકલ્પના ભડકા થયા કરે છે, એ તને કેમ રૂચે છે બાપુ. અંદરમાં તારી નિરાકુર શાંતિ અનંત શાંતિનો પિંડ બિરાજમાન છે. ભગવાન પોતે અનંત શાંતિનો પિંડ બિરાજમાન છે. એ અનંત શાંતિનો પિંડને રૂચિનો વિષય બનાવને એમ કે છે, એને કા રૂચિનો વિષય બનાવતો નથી. એ પ્રશ્ન એને રૂચિ ન હોય તો એને પોતાને ને પોતાને પોતાના અંતરંગમાં પૂછવો જોઈએ. એમ કે ઉપયોગની સૂક્ષ્મતા છે એ સંબંધિત પ્રશ્ન છે. એક પ્રશ્ન પહેલો છે, સૂક્ષ્મ ઉપયોગ એટલે શું, એ કેવો હોય, એનું સ્વરૂપ કેવું હોય, એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એવો છે કે એવો સૂક્ષ્મ ઉપયોગ કેમ થાય, એનું સ્વરૂપ કેવું અને એ કેમ થાય, એમ બે વાત પૂછી છે. પ્રયોજનભૂત વિષય છે. સૂક્ષ્મ ઉપયોગ એટલે શું, ઉત્તર છે કે અંદર આત્મા ધ્રુવ વસ્તુ પડી છે તેને પકડે તે ઉપયોગ સૂક્ષ્મ છે. શું કહે છે, એની સરખામણી બીજી વાતમાં બીજી લીટીમાં કરે છે કે પુણ્ય પાપ પરિણામમાં રોકાય તે ઉપયોગ સ્થૂળ છે. સ્થૂળ ઉપયોગને સાથે સરખામણી કરીને બતાવે છે કે આ ઉપયોગ સ્થૂળ છે અને આ ઉપયોગ સૂક્ષ્મ છે. પોતાના સ્થૂળ ઉપયોગને સમજે તો એ સ્થૂળ ઉપયોગમાં ઉપયોગની સૂક્ષ્મતાની ભ્રાંતિ કરે નહીં. ઘણાને તત્વજ્ઞાન વિષયક ચિંતન ચાલે, મનન કરે, ધ્યાનમાં બેસે અને તત્વજ્ઞાનના વિષયનું ચિંતન મનન કરે ત્યારે કશાયની મંદતા થઈને વિકલ્પ ચાલતા હોય તો એવી કષાયની મંદતા થાય ત્યારે એમ સમજે કે મારો ઉપયોગ સૂક્ષ્મપણે કામ કરવા લાગ્યો. અહીંયા એ સૂક્ષ્મ ઉપયોગનું એવું લક્ષણ નથી લીધું, ઉલટાનું. અહીંયા પુણ્યના પરિણામમાં, પાપના પરિણામમાં તો ખેર સ્થૂળ ઉપયોગ છે, પણ પુણ્યના પરિણામમાં ઉપયોગ રોકાય તો પણ તે સ્થૂળ ઉપયોગ છે. કે છે એને તું ઉપયોગની સ્થૂળતા જાણજે, એને સ્થૂળ ઉપયોગ તું જાણજે, એને સૂક્ષ્મ ઉપયોગ જાણીશ નહીં એમ કહેવું છે. તો સૂક્ષ્મ ઉપયોગ કોને કહેવો? કે આત્મા જે શક્તિ સ્વરૂપે છે, સામર્થ્ય સ્વરૂપે છે, એનું અંતરંગમાં સ્વભાવમાં રહેલું જે અનંત સામર્થ્ય છે એ ઉપયોગમાં આવે, ઉપયોગમાં એનું ગ્રહણ થાય, પકડે એટલે એનું ગ્રહણ થાય કે આવું મારું સામર્થ્ય છે, ત્યારે જે ઉપયોગની પરિસ્થિતિ છે એ સૂક્ષ્મ ઉપયોગની પરિસ્થિતિ છે, એને સૂક્ષ્મ ઉપયોગ કહેવામાં આવે છે. કેમ એને સૂક્ષ્મ ઉપયોગ કહ્યો? કે એ જે સામર્થ્ય સ્વભાવ છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ છે, અતિ સૂક્ષ્મ સ્વભાવ છે. સૂક્ષ્મ સ્વભાવ છે એમની, અતિ સૂક્ષ્મ સ્વભાવ છે. એક તો આત્મા દ્રવ પોતે અરૂપી પદાર્થ, આત્મ પદાર્થ પોતે અરૂપી, રૂપ એટલે જેનામાં રૂપ રસ ગંધ સ્પર્શ વર્ણ વગેરે નથી. જે ભૌતિક રૂપી પદાર્થો જોવામાં આવે છે, ચક્ષુ ઇન્દ્રિયના જ્ઞાનથી જે જ્ઞાન ગોચર થાય છે, એવું તો જેનામાં સ્થૂળ પણ નથી, સ્થૂળ રૂપ જેનું નથી, એવા અરૂપી પદાર્થના જે પરિણામો છે એ પણ બધા અરૂપી છે. પણ એના બે ભેદ છે, એક સૂક્ષ્મ અને એક સ્થૂળ. એક તો પદાર્થ રૂપી, એના જે પરિણામ રૂપી એના પણ બે ભેદ, એમાં પુણ્ય અને પાપમાં જે ઉપયોગ લાગે છે અને એ પ્રકારના જે વિકલ્પવાળા પરિણામ છે એ બધા સ્થૂળતાના ભેદમાં જાય છે. સ્થૂળતાના ભેદમાં જાય એટલે સ્થૂળ ઉપયોગમાં જણાય છે એ બધા, એને માટે ઉપયોગ સૂક્ષ્મ કરવો પડતો નથી. પણ જેનો દેખાવ બહાર નથી આવતો અને જે વસ્તુનું અંતરંગ અંગ છે, અંદરનું અંગ છે, જેને અંતર અંગ એટલે અંતરંગ કહેવામાં આવે છે, એને જે ઉપયોગ જાણે ગ્રહી લે એને સૂક્ષ્મ ઉપયોગ કહેવામાં આવે છે. કેમ કે એ સૂક્ષ્મ વિષય છે એટલે એમ કીધું કે અંદર આત્મા ધ્રુવ વસ્તુ પડી છે, એ સદાય છે, પડી છે એટલે રહી છે. સ્વભાવપણે આત્મા કાયમ એક રૂપપણે ધ્રુવ છે એટલે એક રૂપપણે સદાય એવો ને એવો સામાન્ય સ્વરૂપે છે. તેને જ્ઞાનમાં પકડે, અનાદિથી એના જ્ઞાન ઉપયોગમાં સ્થૂળતા રહી છે અને એ સ્થૂળ વિષયને અને સ્થૂળ ભાવને ગ્રહણ કર્યા કરે છે અને એ રીતે એ ટેવાઈ ગયેલો છે. હવે અંતર સંશોધન કરીને પોતાના સ્વભાવને જે ગ્રહણ કરે તો સૂક્ષ્મ પદાર્થને, સૂક્ષ્મ તત્વને ગ્રહણ કરવા માટે ઉપયોગને ત્યાં સૂક્ષ્મતા આપોઆપ ધારણ કરવી પડે છે, ત્યારે એ ઉપયોગ સૂક્ષ્મ થઈ ગયો. જેમ ઝીણી ચીજને પકડવા માટે સાધન પણ ઝીણું જોઈએ, ઝીણો તોલ કરવા માટે એનો કાંટો પણ એવો ઝીણો જોઈએ. પાંચ મણની ગુણ ખાંડની તોળાય, એનાથી સોનું તોળાય નહીં, એનાથી સોનું તોળાય? એટલું તો હાંધણમાં આવી જાય, તો પછી હીરા તો તોળાય જ કેવી રીતે? એને તોડવા માટે એની કાંટી જોઈએ. અથવા એરું પકડવાનો સાણસો હોય, એનાથી હીરાને મૂટી પકડાય નહીં. કેમ કે એનું મુખ એટલું જાડુ છે કે એમાં એ પકડી શકાય નહીં, એના માટે ઝીણી સમાણી જોઈએ, શાર્પ પોઈન્ટ વાળી. કે ગમે એવો ઝીણો હીરો હોય તો એને બરાબર ચીંપિયાથી પકડી શકે. એમ જે સ્થૂળ ઉપયોગથી પુણ્યપાપ અને એના ફળ સ્વરૂપ જે ભૌતિક પદાર્થો છે, સ્થૂળ પદાર્થો છે, એ જ્ઞાનમાં પકડી શકાય છે, એવા જાડા સાધનથી આત્માનો સૂક્ષ્મ સ્વભાવ ગ્રહણ થઈ શકતો નથી. એના માટે એને ઉપયોગ સૂક્ષ્મ કરવો ઘટે છે. જો ઉપયોગ સૂક્ષ્મ હોય તો એનો વિષય જે સૂક્ષ્મ સ્વભાવ એનું ગ્રહણ થાય. એમ કેવું છે, અંદર આત્મા ધ્રુવ વસ્તુ પડી છે તેને પકડે, સૂક્ષ્મ વસ્તુ પડી છે તેને પકડે, કેમ કે અંદરમાં રહેલી છે. લૌકિકમાં પણ સ્થૂળ સૂક્ષ્મના ભેદો લઈએ તો એવું બને છે કે કોઈ માણસ વાત કરે, તે વાત કરે એના કરતાં એનો અભિપ્રાય ઊંધો હોય તો સૂક્ષ્મ બુદ્ધિવાળો માણસ પકડી લે છે કે આ ભાઈ વાત કરતા હતા એ બીજી છે ને અંદરમાં એનો વિચાર બીજો ચાલે છે. પકડે છે કે નથી પકડતા? એ વાત કરે છે એમાં માયાચારી દેખાય છે, અંદરમાં ઉલટી વાત રાખીને બહારમાં સુરતી વાત કઈ દેખાડે છે પણ ખરેખર એનો અભિપ્રાય એમ નથી. તો એમાં વાત સ્થૂળ બુદ્ધિએ જો કોઈ વાત પકડે તો એને બીજું સમજાય, અને સૂક્ષ્મ બુદ્ધિએ એને સમજાણું બેમાં શું કયું સાચું, સૂક્ષ્મ બુદ્ધિ વાળો સાચો કે સ્થૂળ બુદ્ધિ વાળો સાચો? હે, એ સૂક્ષ્મ બુદ્ધિ વાળો સાચો. એને રૂચે છે એવા પરિણામ વાળાનો ઉપયોગ પણ સ્થૂળ હોય છે. એને સ્થૂળ ઉપયોગમાં આત્મ સ્વભાવનું ગ્રહણ થતું નથી. એ સૂક્ષ્મ ઉપયોગ છે, એ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા વાળો ભાવ છે અથવા જ્ઞાનનો વ્યાપાર છે. ઉપયોગ છે તે જ્ઞાનનો વ્યાપાર છે. અને એ સ્થૂળ અને સૂક્ષ્મ એવા બે ભેદે પ્રવર્તે છે. એમાં આત્માને ગ્રહણ કરવા માટે એને સૂક્ષ્મ ભેદમાં આવવું પડે છે, સૂક્ષ્મ પ્રકારમાં પરિણમવું પડે છે. એ સિવાય એને સ્વભાવનું ગ્રહણ થતું નથી. આ બાહ્ય નિવૃત્તિનું કારણ એટલા માટે છે કે બાહ્ય પ્રવૃત્તિ વાળાને સ્થૂળ ઉપયોગે બધી પ્રવૃત્તિ થાય છે, અને એવા સ્થૂળ ઉપયોગમાં રોકાયેલો જ રહે એને સૂક્ષ્મ ઉપયોગ કેમ થાય? એટલે બાહ્ય પ્રવૃત્તિ છોડાવે છે. એ પ્રવૃત્તિ છોડીને, ખરેખર પ્રવૃત્તિ છોડવામાં ઉપયોગની સ્થૂળતા છોડવી છે. ઉપયોગ સૂક્ષ્મ કરીને અંતરમાં ધ્રુવ સ્વભાવને ગ્રહણ કરે એટલે એને અવકાશ રહે, એટલે એને નિવૃત્તિ રહે, એટલા માટે એને પ્રવૃત્તિ છોડાવવામાં આવે છે. મૂળ કારણ તો એ છે, પ્રવૃત્તિ છોડવાનું મૂળ કારણ તો એ છે. નિર્વિકલ્પ ઉપયોગ છે એ સ્વરૂપને ગ્રહણ કરે એ ઉપયોગ છે. જેને આત્મ સ્વરૂપને ગ્રહણ કર્યું છે, નિર્વિકલ્પ સ્વરૂપને ગ્રહણ કર્યું છે, એ ઉપયોગ પણ સદ્રશ નિર્વિકલ્પ ભાવે થયો એ સૂક્ષ્મ ઉપયોગ છે. ઘણો અતિ સૂક્ષ્મ ઉપયોગ છે. જેવો આત્મા સૂક્ષ્મ છે એવો જ એનો પ્રગટ પર્યાય પણ સૂક્ષ્મ થઈ ગયો ત્યાં. એ બીજાને સમજાતો નથી, દેખાતો નથી, જણાતો નથી, તેથી સામાન્યપણે બીજાઓ એવા ઉપયોગ ધારીને ઓળખી શકતા નથી. એવા સૂક્ષ્મ જ્ઞાનના ઉપયોગ ધારણ કરનાર જે જ્ઞાનીઓ તે નહીં ઓળખાતા હોવાનું કારણ તો મુખ્ય આ છે કે ઉપયોગ એવો સૂક્ષ્મ છે કે સામાન્યપણે એ બીજાને જણાતો નથી, એ પરિસ્થિતિ થાય છે. તેથી અજાણ્યા રહે છે. બહારમાં ત્યાગ કરે તો લોકો સમજે, જુવાણે આ છોડી, પણ અંદરમાં શુદ્ધાત્મ સ્વભાવને ગ્રહણ કર્યો એ કોણ સમજે? એ લોકો સમજી શકતા એ રીતે અહીંયા બહુ ટૂંકામાં પણ ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વરૂપને ગ્રહણ કરે છે એ જ ઉપયોગ સૂક્ષ્મ છે. બીજું બહેનશ્રીના વચનામૃતમાં અનેક બોલમાં ઉપયોગની સૂક્ષ્મતાનો વિષય લીધો છે. એક વખત યાદ કરીએ વચનામૃત ગ્રંથમાં તો કેટલાય બોલ નીકળ્યા ઉપયોગની સૂક્ષ્મ સૂક્ષ્મતા સંબંધીમાં, તો ઘણા બોલમાં એ શબ્દ પ્રયોગ આવ્યો છે. અને વારંવાર કહે છે કે ઉપયોગને સૂક્ષ્મ કરીને તું સ્વભાવને ગ્રહણ કર, ઉપયોગને સૂક્ષ્મ કરીને તું સ્વભાવને ગ્રહણ કર. એ વાત ઘણી જગ્યાએ આવી છે. હવે એ પૂછે છે કે ઉપયોગ સૂક્ષ્મ કેમ થાય? અંદરમાં આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્યવાળી પડી છે, તેની રુચિ કરે તો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં મળે છે. રુચિને સાધન લઈ લીધું છે. સ્વરૂપની રુચિ ઉપયોગને સૂક્ષ્મ થઈને સ્વરૂપ ગ્રહણ કરવામાં નિમિત્ત પડે છે. એમ કેમ છે? સાધન એટલે અહીંયા નિમિત્ત પડે છે. છે તો બે જુદા જુદા ગુણની પર્યાય, પણ છતાં એક ગુણ બીજા ગુણમાં નિમિત્ત પડે છે એ પ્રકારથી અહીંયા વાત છે. રુચિ છે, શ્રદ્ધાનું પરિણામ છે. ઉપયોગ છે તે જ્ઞાનનું પરિણામ છે. પણ અહીંયા રુચિ એ જ્ઞાનપૂર્વકની રુચિ છે. જે જ્ઞાનમાં આત્મા જેવા સ્વભાવે છે એવા સ્વભાવે ભાષ્યમાન થાય ત્યારે એને સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટે. પ્રગટે એટલે ઉમટી પડે એવી રીતે પ્રગટે. રુચિનો વિષય એકદમ બાજી પડવાનો છે. માણસ નથી કહેતા કે ઘણા વખતથી પોતાની માતાથી વિખૂટું પડેલું બાળક હોય, 2 વર્ષનું બાળક હોય, 2 કલાકમાં જેને આમ વિચાર જાય તો તરત યાદ આવે ને દોડીને જી આવે, ઘરમાં છે ને મારી, બહાર તો નથી ગઈ ને, મને છોડીને તો નથી ગઈ ને, એમાં બજારમાં ભૂલું પડી ગયું હોય અને 2-4 દિવસ એની મા માટે રોયા કરે છાનુરી, અને એમાં એની એને મા મળે તો કેવી રીતે બાજી પડે? ભાળે કીધું એ રુચિનો એવો સ્વભાવ છે. એ પ્રકારનો રુચિનો સ્વભાવ છે. સુગાનીજીએ એ રુચિનો વિષય સમજાવતા એક પતંગિયાનો દ્રષ્ટાંત આપ્યો છે. ચર્ચા અમારે ચાલેલી, કોઈ વ્યક્તિ સંબંધી ચર્ચા ચાલી કે ફલાણા આપણા મુખ શું છે, બહુ રુચિવાળા જીવ છે, એમના પરિચિત હતા મારવાડી મારવાડી, થોડો ઘસી ગયા એ. ત્યાં લોકો કેવા માણસોને રુચિ ગણી લે છે એવી ચર્ચા ચાલેલી. પોતાને ખ્યાલ રસી ગયા, કેમ મને કેમ લાગ્યું, એટલે એમને કઈ ટીકા ન કરી પણ રુચિની વ્યાખ્યા કરી. એ આ પ્રકારે કરી કે રુચિ તો એને કહીએ કે જેમ પતંગિયું છે એ દીવામાં ઝપટ મારીને પડે છે, બાજીને પડે છે, સ્વાહા કરી નાખે છે પોતાની જાતને, સળગી જાય છે દીવા ઉપર પડે ત્યારે સળગી જાય છે. એવી આત્માને દેખતા આત્માને અંદરમાં ભાવ ભાસતા રુચિ ઉમટી પડે એને અનન્ય રુચિ કહી છે. એને કોઈ અન્યનો અવકાશ નથી એ રુચિમાં. એવું અનન્યપણું જ્યારે રુચિમાં ઉત્પન્ન થાય ત્યારે ઉપયોગ આપોઆપ સૂક્ષ્મ થઈ જાય. જેમ પેન્સિલને અણી કાઢવા માટે, ઝીણી અણી કાઢવા માટે સારો સંજો જોઈએ, એ કયો જ્ઞાનની અણીને સૂક્ષ્મ કરવા માટે કયો સંચો, કે આ રૂચિનો સંચો છે. કેટલી વિષયને કેટલો ચોખ્ખો કર્યો છે આ કાળે, વિષયને જે સ્પષ્ટ કર્યો છે સમજવા માટે, એ તો હદ કરી છે. બધાને કઈ એટલા બધા સ્પષ્ટ સમજવાનું ન મળે તોય તે જીવ જ્ઞાન કરી ગયા છે ને જ્ઞાની થઈ ગયા છે. બધાને કઈ આવા જ્ઞાનીઓ, સાતિશય જ્ઞાનીઓ ન મળે ગુરુદેવ જેવા. એ પહેલા પણ જે જ્ઞાનીઓ થયા એને અંતર શોધનથી આ બધું પકડ્યું છે. આ તો કઈ દેખાડે છે કે ભાઈ તારા જ્ઞાનને સૂક્ષ્મ કરવા માટે તું શું કરીશ, કેમ ઉપયોગને સૂક્ષ્મ કરવો, ઉપયોગ કેમ સૂક્ષ્મ થાય, કે તારી સ્વરૂપની રૂચિ પ્રગટ થાય. નહીતર કોઈ રીતે ઉપયોગની સ્થૂળતા મટશે નહીં ને એમાં સ્વરૂપનું ગ્રહણ થશે નહીં. પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવતા ગુરુદેવ સાહેબ, હજી વધારે સ્પષ્ટ કરો, દાખલા અને દ્રષ્ટાંત આપીને હજી વધારે સમજાવો, સ્પષ્ટ કરો. પણ એ દાખલા ને એ દ્રષ્ટાંત તારો ઉપયોગ સ્થૂળ હોય ને સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી સ્વભાવને ગ્રહણ કરી શકશે? દાખલો સમજાશે તને? આત્માને સમજાવવા માટે સમુદ્રનો દ્રષ્ટાંત આપે, એને સમજાવવા માટે અવિશ્વનો દ્રષ્ટાંત આપે, એને સમજાવવા માટે સ્ફટિક મણિનો દ્રષ્ટાંત આપે, ચંદ્રનો દ્રષ્ટાંત આપે કે જેવું ચંદ્ર તેજસ્વી છે છતાં શીતળતાને ધારણ કરાવવા વાળો છે, એમ આત્મા જ્ઞાનના તેજ વાળો પણ શીતળી ભૂત તત્વ છે. અને એક દાખલા એને એમ આપે. પણ એ બધા સ્થૂળ ઉપયોગથી આત્મા ગ્રહણ થાય એ પ્રકાર નથી. હા, એ તો કોઈ એક પાસાને જ બતાવે છે. આત્મ તો ક્યાં, પદાર્થ તો અનુપમ છે, તેથી તો આત્મ પદાર્થને અનુપમ કહેવામાં આવે છે. જેની ઉપમા આપી ન શકાય છતાં કથનચિત એને ઉપમા યોગ્ય ગણીને દ્રષ્ટાંતથી બીજા પદાર્થને બતાવવામાં આવે છે. પણ એ બધા હજી દાખલા દ્રષ્ટાંત એ બધા હજી સ્થૂળ ઉપયોગના વિષય થાય એવા ભાવ છે, એવા પ્રકાર છે. પોતાનો જે સ્વભાવ છે એ તો અંદરમાં આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્ય વાળી પડી છે. પહેલેથી જ એ વાત લીધી છે કે એનું સામર્થ્ય કેવું છે કે અચિંત્ય છે. ચિંતવનમાં જેનો સમાવેશ ન થઈ શકે, જે ચિંતન જાડું પડે છે, ચિંતન મનન છે
જાડું પડે,
એ જાડું પડે છે, જેની પાસે સ્થૂળ પડે છે. વસ્તુ એવી સ્થૂળ નથી કે ચિંતનમાં આવી જાય, એવી વસ્તુ સ્થૂળ નથી. આમ છે, અત્યારે પણ છે, સ્થૂળ ઉપયોગ છે એ તો કે છે, ઉપયોગ સ્થૂળ છે. કેમ જ્ઞાનીઓને વંદન કરે છે, કે અંદરમાં એ સ્થૂળ ઉપયોગ કરીને ઉતર્યા છે. ભાઈ તું થોડીક મહેનત કર તો સમજણ પડે કે તારું પાણી ઉતરી જાય એવું છે અંદરમાં. પ્રયત્ન કરે તો સમજણ પડે ને. હે, જેઓ અંતર્મુખ થયા એ શું કરતા અંતર્મુખ થયા, એની કેવી રુચિ પ્રત્યે, એનો કેવો પુરુષાર્થ પ્રત્યો, એવો એનો કયો કેવો જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદર સોંસરવો ગયો, કોશિયો મારે એમની અંદર સીધો જાય છે. હે, એની સ્થિતિનું એને જો ખ્યાલ આવે તો એનું માથું નમી પીડ્યા વિના બનારસીદાસ જેવા કરે કરું જોડી બનારસ પોતે વિનાની છે. શાંત દશા તિનકી પહેચાન, જીનેશ્વર ના લઘુ નંદન કયા છે એ પદ એને એની અંદર જીન પદ દેખાણું છે કે આજનો રાજકુમાર કાલનો રાજા છે એમ જુએ છે એની જીનેશ્વર તરીકે જુએ છે કે અલ્પ ભાવમાં અલ્પ સમયમાં કેવલ જ્ઞાન લેશે સમય દ્રષ્ટિ થયો છે અલ્પ ભાવમાં અલ્પ સમયમાં કેવળ જ્ઞાન લેશે લેશે એટલે લેશે જ લેશે એમાં કોઈ બીજો ફેર છે એમ જુએ છે વચમાં કાળ નો આતરો તૂટી જાય છે ત્યારે એ પૂર્ણ થયા નથી ને ટૂંકા કાળમાં પૂર્ણ થશે ટૂંકો કાળ છે આતરો બીજો જાય છે એટલે એમ કહે છે કે જ્ઞાની ને અમે પરમાત્મા જોઈએ છીએ પ્રત્યક્ષ જ્ઞાની ને પ્રગટ પરમાત્મા વત જોવામાં આવે છે એનું આ કારણ છે કે એને એનો આતરો ઘૂંસાઈ જાય છે એટલે એક વાર તો એ જેવી ભગવાનની ભક્તિ કરે એવી જ્ઞાનીની ભક્તિ કરવા લાગી જાય છે દેખાય છે એટલે એવો વિષય છે એમ કહે છે કે અંદરમાં આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્ય વાળી પડી છે જેનું ચિંતવન ન થઈ શકે એવા સામર્થ્ય વાળી આત્મવસ્તુ પડી છે એ જો એને પોતાનું સ્વરૂપ છે પોતાને રૂચી જાય તો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય જે રૂચિનો વિષય સૂક્ષ્મ છે ઉપયોગ એવો એનો સૂક્ષ્મ થયા વિના રહે નહીં બહુ વિષય અંદરનો છે એ કોઈ રૂચિને હાથનો વિષય રૂચિના હાથનો વિષય છે એમ કહે છે આ વિષય રૂચિના હાથનો છે રૂચિનો વશે ઉપયોગ સૂક્ષ્મ થાય છે નહીં તો ગમે એટલો બુદ્ધિમાન હોય નહીં જેને એમ કહેવાય કે ભાઈ આ પ્રખર બુદ્ધિવાળા માણસ છે આ તીક્ષ્ણ બુદ્ધિવાળા માણસ છે આ સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસ છે વિશાળ બુદ્ધિવાળા માણસ છે પણ ઉપયોગને જો સ્વભાવની રૂચિ થઈ હોય તો એ ઉપયોગ એટલી હદે સૂક્ષ્મ થતો નથી કે એના સ્વભાવને ગ્રહે સ્વભાવને અંદરમાં પકડે એ સ્થિતિ થતી નથી રુચિ તો ઉપયોગ ઉપર બે પ્રકારની અસર લાવે છે લ્યો આ જરાક વિશેષ વિચારીએ તો એક તો ઉપયોગને સૂક્ષ્મ કરી નાખે છે બીજું એ ઉપયોગને અંદરમાં વાળી લે છે અહીંયા લીધું છે ને સૂક્ષ્મ થઈને અંદરમાં વાળે બે પ્રકાર લીધા છે નહી તો માણસ એ પણ પ્રશ્ન પૂછે છે કે અમારે ઉપયોગને અંદરમાં કઈ રીતે વાળવો કે તારે વાળવા ફળવાની કઈ જરૂર બીજી મહેનત કરવાની જરૂર નથી રૂચિ પ્રગટે છે જોઈ લે તારા સ્વરૂપ જો તને તારા સ્વરૂપની રૂચિ પ્રગટે છે તો તારો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં વળી જશે અંદરમાં આપોઆપ ઓટોમેટિક વળી જશે એમ કેવું છે આ રૂચિ બે પ્રકારે અસર લાવે છે ઉપયોગ ઉપર અને જ્યાં ઉપયોગ અંદરમાં સૂક્ષ્મ થઈને વળ્યો કે એક ક્ષણમાં એણે આનંદ ભવને જેમ કુવાડાથી મોટા ઝાડને કાપી નાખે એવા પહેલા અસ્ત્ર શસ્ત્ર થતા લોખંડ વજ્ર જેવી લોખંડનો સ્તંભ હોય હીરાનો સ્તંભ હોય જો મજબૂતમાં મજબૂત હીરો ગણાય છે લોખંડ કરતા તે હાર્ડનેસ છે એ હીરાની વધારે છે આ હાર્ડનેસ માપવાનું જે યુનિટ છે ને એ ડાયમંડ સાથે લેવાય છે ડાયમંડની હાર્ડનેસ ડાયમંડ 10 કહેવાય છે એ વિષયના જે જાણકાર એને ખ્યાલ એ હીરાનો મોટો સ્તંભ હોય આપેલા જે વિદ્યાધરો વિદ્યા સાધતા ને એવી તરવાર સાધી હોય કે જેમ આમ મૂળા ને કાંદા ને કોબી આપણે આ દૂધી ને જેમ કાપે એમ હીરા ને કાપી નાખે, દૂધી ને વધારે એવી રીતે હીરા સ્તંભ ને વધારી નાખે, એવી એવું શસ્ત્ર હોય છે એ. આ ઉપયોગનું શસ્ત્ર એવું છે. અનંત અનંત કાળના વિપરીત સંસ્કારો, અનંત કાળના વિપરીત કર્મો અને અનંત ભવ ભ્રમણની યોગ્યતાની ગાંઠ મિથ્યાતની પડી છે, એ ઉપયોગ અંદરમાં જ્યાં વળે છે એ ક્ષણમાં ખલાસ કરે છે. એક જ ક્ષણ એને માટે બીજી વાર નહીં. ક્ષણ માત્રમાં જેમ હીરાના સ્તંભને વધેરી નાખે એવી રીતે આ મિથ્યાતને છીદી નાખે છે. એટલી શક્તિ તો જેના એક ક્ષણના અસંખ્ય સમય જાય છે ને, એટલે ક્ષણ લેવામાં આવે છે ત્યાં, એક ક્ષણના જગન્ય ઉપયોગમાં છે. આ તો જગન્ય છે, પહેલો વહેલો પ્રગટેલો છે. જે આત્માના જગન્ય ઉપયોગમાં આટલી શક્તિ, એ આત્માની શક્તિ કેટલી, એ આત્માની શક્તિ વિચારનો વિષય રહેતો નથી. ત્રિરાશિ મૂકે તો શ્રુત જ્ઞાનમાં એને સમજાયું છે કે આ તે શક્તિનો પિંડ એટલે કેવો ને કેટલો, કે જેની સાથે બીજા કોઈની મુખ્યતા થઈ શકે એવું નથી. એનું સામર્થ્ય જો એને જ્ઞાનમાં ભાસે તો એની રુચિ ઉમટી પડે. એ રુચિ કોઈને ગણકારે નહીં, ન અનુકૂળતાને ગણકારે, ન પ્રતિકૂળતાને ગણકારે. છ ખંડનું રાજ હોય ને ઇન્દ્રનું ઇન્દ્રાસન હોય તો ગુરુદેવ એમ કહેતા કે મરેલા મીંદડા જેવા લાગે છે. અરેલું ખડેલું તરડું તો નકામું છે, પણ મળેલું મળેલું હિંદડું તો ઘૃણાનો વિષય થાય છે. એમ એને દુઃખનું નિમિત્ત જોઈને ઘૃણા થાય છે, એમ દુઃખનું નિમિત્ત જોવે છે. સુખની કલ્પના થવાનો તો પ્રશ્ન જ નથી, પણ એને દુઃખનું નિમિત્ત જોવે છે. કેવો એ સુખનો પિંડ છે એ વિચારવા જેવું. એનું સુખ તે કેવું કે ઉત્કૃષ્ટ લૌકિક સુખનું સાધન જ્યાં દુઃખનું નિમિત્ત ગણવામાં આવે છે. સુખનું નિમિત્ત તો નહીં પણ દુઃખનું નિમિત્ત ગણવામાં આવે છે. એવી આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્યવાળી પડી છે, જેની સુખ શક્તિ પણ એવી, જેની જ્ઞાન શક્તિ પણ એવી, જેની પુરુષાર્થ શક્તિ પણ એવી છે. એની જો રૂચિ થાય તો ઉપયોગ સૂક્ષ્મ પણ થાય, કેમ થાય કે આપોઆપ થાય અને અંદરમાં વળી જાય. કેમ કે એ તત્વ છે, અંતર્મુખ તત્વ છે. અંદરમાં કેમ વળી જાય છે કે એ પોતે જ અંતર્મુખ તત્વ છે, અંતર તત્વ સ્વરૂપ છે. વસ્તુનું તે અંદરનું અભેદ અંગ છે, અભંગ અંગ છે. અભેદ કહેતા જેમાં ભંગ ભેદ નથી એને અભંગ કહેવામાં આવે છે. એ અભંગ અંગ છે, એમાં આપોઆપ ઉપયોગ રૂચિને વશ વળી જાય છે. એટલે એમાંથી એમ કહેવા માંગે છે કે સમ્યક જ્ઞાન થયા પહેલા અને સમ્યક દર્શન થયા પહેલા મુમુક્ષુની ભૂમિકામાં રૂચિનો વિષય મુખ્ય છે, ખાસ છે. કેટલું એ જ્ઞાનમાં ક્ષોભસમ વાળો જીવ છે ને કેટલું સમજે છે એ વાતની મુખ્યતા નથી, પણ એને ગુણની આત્માની રુચિ કેવી છે એની ખાસ મુખ્યતા છે. એના ઉપર એ આગળ વધશે, જ્ઞાનના ઉઘાડ ઉપર એ આગળ વધી શકશે એમ એનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે સામાન્ય રીતે બાહ્ય દ્રષ્ટિમાં જીવ બાહ્ય જ્ઞાનમાં ખેંચાઈ જાય છે, એને એની પોતાને પણ જો ઉઘાડ વધે તો મહિમા આવે છે, બીજાનો ઉઘાડ વધો હોય તો પણ એને મહિમા આવે છે. એ રીતે એની કિંમત કરવા જેવી નથી એમ કેમ છે.
જય સનાતન નિગમ માર્ગ્યંધાર્મ.